પિતરનો લખેલો પહેલો પત્ર એનો પહેલો અધ્યાય પિતરે લખેલો પહેલો પત્ર એનો પહેલો અધ્યાય દેવ પિતાના પૂર્વ જ્ઞાન પ્રમાણે આત્માના પવિત્રીકરણથી આજ્ઞાંકિત થવા સારું અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારું પસંદ કરવામાં આવેલા પોન્તસ, ગલાતિયા, કપદોકિયા, આસિયા અને બિથુનિયામાં વિખરાયેલા પરદેશી તરીકે રહેનારા જોગ લખિત ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર, તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાવ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દેવ તથા પિતાને ધન્યવાદ હો. તેણે પોતે ઘણી દયા રાખીને મરેલામાંથી ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન કરીને સજીવન આશાને સારું, અવિનાશી, નિર્મળ તથા કરમાય ન જનાર વતન માટે આપણને પુનર્જન્મ આપ્યો છે. તે વતન તમારે માટે આકાશમાં રાખી મૂકેલું છે અને જે તારણ છેલ્લા કાળમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે. ત્યાં સુધી દેવના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે. એમાં તમે બહુ આનંદ કરો છો. જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થવાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા, જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. તેને ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો. હમણાં જો કે તમે તેને જોતા નથી, તો પણ તેના પર વિશ્વાસ રાખો છો. તમે તેનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી અરખાવ છો અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માનું તારણ પામો છો. જે પ્રબોધકોએ તમારા પર થવાની કૃપા વિશે ભવિષ્ય વચન કહ્યા, તેઓએ તે તારણ વિશે ખંતથી તપાસીને શોધ કર્યો. તેઓમાં રહેલા ખ્રિસ્તના આત્માએ ખ્રિસ્તના દુઃખ તથા તે પછીના મહિમા વિશે અગાઉથી સાક્ષી પૂરી ત્યારે તેણે કયો અથવા કેવો સમય બતાવ્યો હતો તેની તપાસ તેઓ કરતા હતા. તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહીં પણ તમારી સેવા કરી હતી એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્થ પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા. તે બાબતોની નિરીક્ષા કરવાની ઈચ્છા દૂતો પણ રાખે. એ માટે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો અને ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વખતે તમારા પર જે કૃપા થશે તેની સંપૂર્ણ આશા રાખો. આજ્ઞાંકિત છોકરા જેવા થાવ અને તમારી પૂર્વની અજ્ઞાન અવસ્થામાં રાખી મૂકેલી દુર્વાસનાની રૂએ ન વર્તો, પણ જેણે તમને તેડ્યા છે તે જેઓ પવિત્ર છે તેવા તમે પણ સર્વ પ્રકારના આચરણમાં પવિત્ર થાવ. કેમ કે લખેલું છે કે હું પવિત્ર છું માટે તમે પવિત્ર થાવ, અને જે પક્ષપાત વગર તેની કરણી પ્રમાણે દરેકનો ન્યાય કરે છે તેને જો તમે પિતા કહીને વિનંતી કરો છો તો તમારા અહીંના પ્રવાસનો વખત બીકમાં કાઢો. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી વિનાશી વસ્તુઓ વડે એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે તેને મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલો તો ખરો, પણ તમારે સારું આ છેલ્લા કાળમાં તે પ્રગટ થયો. તે દ્વારા તમે દેવ પર વિશ્વાસ કરો છો. તેણે તેને મૂલામાંથી ઉઠાડ્યો અને મહિમા આપ્યો કે જેથી તમારો વિશ્વાસ તથા આશા દેવ પર થાય. તમે સત્યને આધીન રહીને ભાઈઓ પરની નિષ્કપટ પ્રીતિને માટે તમારા મન પવિત્ર કર્યા છે, માટે ખરા અંતઃકરણથી એકબીજા ઉપર આગ્રહથી પ્રીતિ કરો. કેમ કે વિનાશી બીજથી નહીં પણ અવિનાશીથી દેવના જીવંત તથા સદાકાળ રહેનાર વચન વડે તમને પુનર્જન્મ આપવામાં આવ્યો છે. કેમ કે સઘળા પ્રાણી ઘાસના સરખા છે અને તેઓનું સઘળું ગૌરવ ઘાસના ફૂલ સરખું છે. ઘાસ સુકાઈ જાય છે ને તેનું ફૂલ ખરી પડે છે, પણ પ્રભુનું વચન સદાકાળ રહે છે અને જે સુવાર્તાનું વચન તમને પ્રગટ કરવામાં આવ્યું તે એ જ છે. પિતરે લખેલો પહેલો પત્ર એનો બીજો અધ્યાય. પિતરે લખેલો પહેલો પત્ર અધ્યાય બીજો. એ માટે સઘળી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાય તથા સઘળા પ્રકારની નિંદા દૂર કરીને નવા જન્મેલા બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો, જેથી જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે તારણ મેળવતા સુધી વધો. જે જીવંત પથ્થર છે જેને માણસોએ નખાયો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે તેની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞો ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવને પ્રસન્ન છે એ યજ્ઞો કરવાને માટે તમે પવિત્ર યાજક વર્ગ થયા છો. કારણ કે શાસ્ત્રમાં લખેલું છે કે જુઓ, પસંદ કરેલો તે મૂલ્યવાન એવો ખૂણાનો મુખ્ય પથ્થર હું સિયોનમાં મૂકું છું, જે તેના પર વિશ્વાસ કરે છે તે શરમાશે નહીં. માટે તમો વિશ્વાસ કરનારાઓને સારું તે મૂલ્યવાન છે, પણ અવિશ્વાસીઓને સારું તો જે પથ્થરને બાંધનારાઓ નકાર્યો હતો તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે, અને ઠેસ ખવડાવનાર પથ્થર યા ઠોકર ખવડાવનાર ખડક થયો. તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિશે ઠોકર ખાય છે, એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા. પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાની યાજક વર્ગ, પવિત્ર પ્રજા તથા પ્રભુના ખાસ લોક છો, જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું છે તેના સદગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા છો. તમે દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તે પ્રવાસી જેવા દૂર રહો, અને વિદેશી લોકોમાં તમે તમારા આચરણ સારા રાખો, જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારા રૂડા કામ જોઈને ન્યાયકરણ દિવસે દેવની સ્તુતિ કરે. તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો. રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓના વખાણ કરવાને તેણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો. સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો. તમે સર્વને માન આપો, બંધુમંડળ પર પ્રીતિ રાખો, દેવનું ભય રાખો, રાજાનું સન્માન કરો. ચા કરો, તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન થાઓ. કેવળ જેઓ ભલા તથા માળું છે તેઓને નહીં, પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ. કેમ કે જો કોઈ માણસ દેવ તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુઃખ સહે છે તો તે દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે. કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો તો તેમાં પ્રશંસા પાત્ર શું છે, પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુઃખ ભોગવો છો ત્યારે જો તે સહન કરો છો તો એ દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે, કારણ કે એને માટે તમને તેરવામાં આવ્યા છે. કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું અને તમે તેને પગલે ચાલો માટે તેણે તમને નમૂનો આપ્યો છે. તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કંઈ કપટ માલુમ પડ્યું નહીં. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરીને, દુઃખો સહન કરીને ધમકી આપીને, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધો. લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવથી તમે સાજા થયા, કેમ કે તમે ભૂલા પડેલા ઘેટાના જેવા હતા, પણ હવે તમારા જીવોના પાક તથા અધ્યસની પાસે પાછા આવ્યા છો.
પિત્તરે લખેલો પહેલો પત્ર, એનો ત્રીજો અધ્યાય. પિત્તરનો લખેલો પહેલો પત્ર, એનો ત્રીજો અધ્યાય. એ જ પ્રમાણે સ્ત્રીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી, એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. તમારો શણગાર બહારનો ન હોય, એટલે ગૂંથેલી વેણનો, ત્યાં સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય, પણ અંતકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો, એટલે દીન તથા નમ્ર આત્માનો, જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે, તેના અવિનાશી અલંકારનો થાય. કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેવ પર આશા રાખતી હતી તેઓ પોતપોતાના પતિને આધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. જેમ સારા ઇબ્રાહીમને સ્વામી કહીને તેને આધીન રહેતી હતી, તેમ જો તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી તો તમે તેની દીકર્યો છો. એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો, અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. છેવટે તમે સર્વ એક મનના, બીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, કરુણાળુ તથા નમ્ર થાઓ. ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો, પણ તેથી ઉલટું આશીર્વાદ આપો, કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ એ માટે તમને બોલાવવામાં આવ્યા છે. કેમ કે જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે અને સારા દિવસ જોવાની ઈચ્છે છે, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠને કપટી વાતો બોલવાથી અટકાવવા, તેણે દુષ્ટતાથી દૂર રહેવું ને ભલું કરવું, તેણે સલાહ શાંતિ શોધવી અને તેની પાછળ મંડ્યા રહેવું, કેમ કે ન્યાયીઓ પર પ્રભુની નજર છે અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે. પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે. જે ભલું છે તેને જો તમે અનુસરનાર થયા તો તમારું ભૂંડું કરનાર કોણ છે? પણ જો તમે ન્યાયપણાને સારું સહન કરો છો તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીઓ માં અને ગભરાવો પણ નહીં. પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા અંતઃકરણમાં પવિત્ર માનો અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માગે તો તેને નમ્રતાથી અને સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. શુદ્ધ અંતઃકરણ રાખો કે જેથી જે બાબત વિશે તમારું ભૂંડું બોલાય છે તે વિશે જેઓ ખ્રિસ્તમાંની તમારી સારી ચાલની નિંદા કરે છે તેઓ શરમાઈ જાય. કેમ કે જો દેવની ઈચ્છા એવી હોય તો ભૂંડું કરવાને લીધે દુઃખ સહવું એ કરતા રૂડું કરવાને લીધે દુઃખ સહેવું એ વધારે સારું છે. કેમ કે ખ્રિસ્તે પણ એક વખતે પાપોને માટે એ ન્યાયીએ અન્યાયોને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. તેને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. તે આત્મામાં પણ તેણે જઈને બંદીખારમાં પડેલા આત્માનો ઉપદેશ કર્યો. પ્રાચીન સમયમાં એટલે નૂહના સમયમાં જ્યારે વહાણ તૈયાર થતું હતું અને દેવ સહન કરીને ધીરજ રાખતો હતો અને જ્યારે વહાણમાં થોડા એટલે 8 જણ પાણીથી બચી ગયા ત્યારે તેઓ અનાંગનાંકિત હતા. એ દ્રષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્મનું પાણી જે શરીરનો મ્યાલ દૂર કરવાથી નહીં પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હૃદયની માગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે. દૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને સ્વાધીન કર્યા પછી તે તો આકાશમાં ગયો છે અને દેવની જમણી તરફ બેઠેલો છે. પિતરે લખેલો પહેલો પત્ર, એનો 4 અધ્યાય. પિતરે લખેલો પહેલો પત્ર, એનો 4. હવે ખ્રિસ્તે આપણે સારું દેહમાં દુઃખ સહ્યું છે માટે તમે પણ એવું જ મન રાખીને હથિયારબંધ થાઓ. કેમ કે જેણે દેહમાં દુઃખ સહ્યું છે તે પાપથી મુક્ત થયો છે, કે જેથી તે ત્યાર પછી દેહમાંનો બાકી રહેલો વખત માણસોના ભૂંડા વિકારો પ્રમાણે નહીં પણ દેવની ઈચ્છા પ્રમાણે ગુજારે. કેમ કે જેમાં વિદેશીઓ આનંદ માને છે એવા કૃત્યો કરવામાં તમે તમારા આયુષ્યનો જેટલો વખત ગુમાવ્યો છે તે બસ છે. તે વખતે તમે વ્યભિચારમાં, વિષયભોગમાં, મદ્યપાનમાં, મોત્સોકમાં આ ધિક્કારપાત્ર મૂર્તિપૂજામાં મગ્ન હતા. આ બાબતમાં તમે તેઓની સાથે તે જ દુરાચારના પૂરમાં ધસી પડતા નથી, તેથી તેઓ આશ્ચર્ય પામીને તમારી નિંદા કરે છે. જીવતાઓનો તથા મૂલાનો ન્યાય કરવાને જે તૈયાર છે તેને તેઓ હિસાબ આપશે. કેમ કે મહિલાઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી કે જેથી દેહમાં રહેનારા માણસોના જેવો ન્યાય થયા પછી તેઓ દેવના જેવા આત્મામાં જીવે. પણ સર્વનો અંત પાસે આવ્યો છે માટે તમે સંયમી થાઓ ને સાવધ રહીને પ્રાર્થના કરો. વિશેષ કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો, કેમ કે પ્રીતિ પાપના પૂંજને ઢાંગે છે. જીવ કચવાયા વગર તમે એકબીજાને પરોણા રાખો. દરેકને જે કૃપાદાન મળ્યું તે એકબીજાની સેવા કરવામાં દેવની અનેક પ્રકારની કૃપાના સારા કારભાર્યો તરીકે વાપરવું. જો કોઈ બોધ કરે તો તેણે દેવના વચન પ્રમાણે બોધ કરવો. જો કોઈ સેવા કરે તો તેણે દેવે આપેલા સામર્થ્ય પ્રમાણે સેવા કરવી, જેથી સર્વ બાબતમાં ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ મહિમાવાન થાય. તેને સદા સર્વકાળ મહિમા તથા સત્તા છે. આમીન. બાલાઓ, તમારી કસોટી કરવાને સારું તમારા પર જે અગ્નિરૂપી દુઃખ પડે છે તેમાં જાણે તમને કંઈક નવું થયું હોય એમ સમજીને આશ્ચર્ય ન પામો, પણ એને બદલે ખ્રિસ્તના દુઃખોના તમે ભાગીદાર છો. એને લીધે તમે હરખાઓ જેથી તેનો મહિમા પ્રગટ થાય ત્યારે તમે પણ બહુ ઉલ્લાસથી આનંદ કરો. જો ખ્રિસ્તના નામને લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો તથા દેવનો આત્મા તમારા પર રહે છે. પણ ખૂની દુષ્કર્મી, ચોર અથવા બીજા માણસોના કામમાં ગાલમેલ કરનાર તરીકે તમારામાંના કોઈને શિક્ષા ન થાય, પણ ખ્રિસ્તી હોવાને લીધે જો કોઈને સહેવું પડે છે તો તેથી શરમાય નહીં, પણ તે નામમાં તે દેવની સ્તુતિ કરે, કેમ કે ન્યાયકરણનો આરંભ દેવની મંડળીમાં થાય એવો સમય આવ્યો છે, અને જો આપણામાં તેનો આરંભ થાય તો દેવની સુવાર્તા જો માનતા નથી તેઓના શા હાલ થશે, અને જો ન્યાયી માણસનો ઉદ્ધાર મુશ્કેલીથી થાય છે તો અધર્મી અને પાપી માણસનું ઠેકાણું ક્યાં પડશે? માટે જેઓ દેવની ઈચ્છા પ્રમાણે દુઃખ વેઠે છે તેઓ સારું કરીને પોતાના આત્માઓને વિશ્વાસુ ઉત્પન્ન કરનારને સોંપી દે. પિત્તરે લખેલો પહેલો પત્ર, એનો પાંચમો અધ્યાય. પિત્તરનો પહેલો પત્ર, એનો અધ્યાય પાંચમો. તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. એથી તેઓને વિનંતી કરું છું કે દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો, નીચ લોભને માટે નહીં પણ હોંશથી કરો. વડી તમને સોંપેલા ટોળા પર માલિક તરીકે નહીં પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ. જ્યારે મુખ્ય ઘેટાપાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ન જનાર મુંગટ તમને મળશે. એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ અને તમે સગળા એકબીજાની સેવા કરવાને સારું નમ્રતા પહેરી લો, કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે પણ તે નમ્ર માણસ પર કૃપા રાખે છે. એ માટે દેવના સમર્થ હાથ નીચે તમે પોતાને નમાવો કે તે તમને યોગ્ય સમયે ઉચ્ચ પદે મૂકે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વેરી શેતાન ગાજનાર સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. તમે વિશ્વાસમાં દ્રઢ રહીને તેની સામા થાઓ, કેમ કે પૃથ્વી પરના તમારા ભાઈઓ પર એ જ પ્રકારના દુઃખો પડે છે તે તમે જાણો છો. સર્વકૃપાનો દેવ, જેણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને સારું બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો, ત્યાર પછી તમને પૂર્ણ સ્થિર તથા બળવાન કરશે. તેના સદા સર્વકાળ સત્તા હોજો. આમેન. સિલ્વાનસ, જે મારી ધારણા પ્રમાણે વિશ્વાસુભાઈ છે, તેની હસ્તક મેં ટૂંકમાં તમારા પર લખ્યું છે અને તમને વિનંતી કરીને સાક્ષી આપી છે કે આ તો દેવની ખરી કૃપા છે. તેમાં તમે સ્થિર ઉભા રહો. બેબિલોનમાંની મંડળી, જેને તમારી સાથે પસંદ કરવામાં આવેલી છે, તે તથા મારો દીકરો માર્ક તમને સલામ કહે છે. તમે પ્રીતિના ચુંબનથી એકબીજાને સલામ કરજો. ખ્રિસ્ત ઈસુમાંના તમ સર્વને શાંતિ થાઓ. આમેન.